नमो आयरियाणम् नमो वज्रायाणम् नमो लोये सर्वसाहूणम् मंगलं भगवान वीरो मंगलं गौतमो गणि मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम।
पाटला पाठशाला अंतर्गत अपने जैन सिद्धांत प्रश्नोत्तर माला स्वाध्याय चाली रो एम आप सात तत्व चेप्टर जी रहा है। एम आप लास्ट क्लास में जे जैन मतानुयायी जीव है एट्ले कि जैन है स्वाध्याय करे અને તો પણ એને કેવી રીતના મિથ્યાત્વ રહી જાય છે એની આપણે ચર્ચા કરી હતી, શરૂ કરી હતી। જો કોઈ અન્ય ફિલોસોફી સાંભળતા હોય અને એને ઊંધા જ મેસેજ મળ્યા હોય કે ધર્મ શું કહેવાય, કેવી રીતના પ્રાપ્ત કરવું, જેવી રીતના આપણને કોઈ કહે કે બસ તમે ખાલી ઓલું આમ ધૂન કર્યા કરો, માળા કર્યા કરો, એનાથી તમારો ધર્મ થઈ જશે, આવો ઊંધો જ મેસેજ મળ્યો હોય અને તમે ભૂલ કરીને મિથ્યાત્વમાં રહી જાઓ એ તો બરાબર છે, બરાબર ને? એ તો લોજિકલ છે। પણ તમને જો કોઈ સાચો મેસેજ આપ્યો હોય, તમે સ્વાધ્યાય કરીને સાચા તત્વનું સ્વરૂપ પણ વાંચ્યો છો અને એને અનુસાર તમે સાચા દેવશાસ્ત્ર ગુરુને માનો છો અને જેવી રીતના આમાં કહ્યું છે એવી રીતના આત્માનો અનુભવ કરવાની પણ કોશિશ કરો છો અને આટલું કર્યા છતાં પણ મિથ્યાત્વ રહી જાય છે, એવું શું કામ? ખ્યાલ આવે છે કોની વાત ચાલે છે? અહીંયા આ મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી ચેપ્ટર લીધું છે, એનો સાતમો અધિકાર છે। તો પાંચમા ને છઠ્ઠા અધિકારમાં તો જે અન્ય મતમાં જીવોને મિથ્યાત્વ રહે છે એની વાત કરી, બરાબર? હવે જે જૈન મતમાં આવી ગયા છે અને તો પણ મિથ્યાત્વમાં છે તો કેવી રીતના? એટલે ત્યાં શિષ્યએ પ્રશ્ન પૂછ્યો, બરાબર? હવે ઇમેજિન કરો, આ બધું ભૂલી જાઓ, ઇમેજિન કરો વિશ્વમાં અનંત જીવો છે ને, એ આ તો આટલે જે ધર્મ અને બધી પરિભાષાઓ જે છે એ તો અહીંયા આપણે ઇન્ડિયામાં છે, એમ મનુષ્ય ક્ષેત્રમાં છે, આ ભાવમાં પંચમકાળમાં, એના સિવાય કેટલા બધા એરિયાઝ છે ને, વિધેય ક્ષેત્ર છે ને, આ નંદીશ્વર દ્વીપ છે ને, ઉપર દેવ છે, નારકી છે આદિ, ત્યાં તો એવી કોઈ સંજ્ઞા નથી કે આ ધર્મ છે ને અહીંયા આ ધર્મ છે ને, એવું બધું ત્યાં કંઈ નથી, બરાબર ને? તો વિશ્વના અનંત જીવો છે, એ અનંત જીવોને તો સાચો ઉપદેશ જ નથી મળ્યો અમુકને, અથવા સમજવાની શક્તિ નથી, તિર્યંચાદી હોય એ સંઘની પંચેન્દ્રિય નથી તો એને તો ઉપદેશ સમજવાની શક્તિ જ નથી। હવે જેની પાસે શક્તિ છે અને જો કદાચ ઊંધો મેસેજ મળે અને ઊંધા માર્ગે ચાલી જાય એ તો સમજાય છે, પણ જેને સાચો મેસેજ મળ્યો હોય, મહાવીર ભગવાન જેવા, સિમંદર ભગવાન જેવા, કેવળી પરમાત્માનો ઉપદેશ હોય, સમર્થ કુંકુંદ આચાર્ય જેવા ગુરુ હોય જેણે આપણને શાસ્ત્રમાં આખું લખીને બધું સમજાવ્યું અને ઉપરથી જ્ઞાની ધર્માત્માઓ હોય ગુરુદેવશ્રી જેવા જે આપણને સમજાવે છે અને આપણે આટલા વર્ષોથી સાંભળીએ છીએ, પાછા મહાવીર ભગવાનને તો સિંહની પર્યાયમાં મુનિરાજ આવ્યા અને જે કીધું હશે એ આપણને તો ખબર નથી, પણ કેટલો બહુ બધો 2-5 મિનિટ ઉપદેશ આપ્યો હોય ને, કઈ મુનિરાજ થોડી કઈ કલાકો સુધી પ્રવચન આપે સિંહને, અને આપણે તો ગુરુદેવશ્રીના કેટલા 9000 કલાકના પ્રવચનો છે આપણી પાસે, 45 યર્સનું કમ્પાઇલેશન કરે એમાં પણ જે અવેલેબલ ઓડિયો રેકોર્ડિંગ જે લખેલા છે આત્મધર્મ આદિમાં એ બધા જુદા, 9000 આવર્સ, અને આપણે પણ 20-25 વર્ષથી સ્વાધ્યાય તો કરીએ છીએ ને, હું પોતે 15 વર્ષથી સ્વાધ્યાય કરું છું કમસે કમ, અને તો એ મિથ્યાત્વ રહી જાય કેવી રીતના? ખ્યાલ આવે છે ને? આપણા જેવા જીવોની વાત ચાલે છે। તો આપણે લાસ્ટ ટાઈમ આપણી જીવ અને અજીવ તત્વોમાં શું મિથ્યા માન્યતા રહી જાય છે એની ચર્ચા આપણે કરી હતી, થોડા પોઈન્ટ રિવાઇઝ કરી લઈએ। સૌથી પહેલા તો કે જે ઉપદેશ આપણને મળ્યો છે એ ઉપદેશમાં આપણે, એ ઉપદેશ 4 અનુયોગ અનુસાર છે ને, અલગ અલગ પ્રકારના મેસેજીસ આપવામાં આવે છે. ક્યાંક સ્ટોરીના માધ્યમથી પરિણામોની વાત કરવામાં આવે છે, ક્યાંક કર્મ લોક આદિની ચર્ચા છે, પછી ક્યાંક આચરણ આદિની ચર્ચા છે, અને પછી દ્રવ્યાનુયોગમાં છ દ્રવ્ય સાત તત્વ આદિની ચર્ચા છે. હવે આ બધામાંથી ક્રક્સ તો શું કાઢવાનું હતું કે વિતરાગતા. એક જ મોક્ષ માર્ગ છે સુખી થવાનો રસ્તો, કે વિતરાગતા. હવે એ ક્રક્સ ન કાઢ્યું અને કોઈ બીજી વસ્તુમાં એન્ગ્રોસ થઈ ગયા, ત્યારે આ લોકમાં અહીંયા દેવમાં દેવમાં આટલી જગ્યા છે, એટલે અહીંયા આ ભૂમિની આ સાઈઝ છે, અહીંયા આટલા જીવો છે, અહીંયા આટલા બિલ છે, એ ડિટેલમાં એટલા એન્ગ્રોસ થઈ ગયા કે ઓલે જીવને જ ભૂલી ગયા. ખ્યાલ આવે છે? સિમિલરલી આચરણમાં એટલા એન્ગ્રોસ થઈ ગયા કે આપણે ઉપવાસ કરવાનો છે, આટલા આટલી માળા કરવાની છે, આટલા નમસ્કાર કરવાના છે, અને આત્માને ભૂલી ગયા. તો એ એક જાતની ભૂલ થઈ જીવની, જીવ અજીવના બારામાં, કેમકે પોતાના આત્માને ન સમજીને આ બધી અન્ય ક્રિયાઓમાં જ અટકી ગયા. સેકન્ડ પોઈન્ટ, જે આ શરીર આદિની ક્રિયાઓ જે છે, ઉપવાસ આદિ ક્રિયાઓ અથવા ઉપદેશ આદિ ક્રિયાઓ, આ ઉપવાસ આદિ તો ઠીક છે, એ બહુ કોમન પ્લેસ થઈ ગયા ને, એ તો ઘણી બધી વાર આપણે વાત કરીએ છીએ, પણ હવે થોડી વધારે સૂક્ષ્મતામાં જઈએ અને આપણી લાઈફ સાથે કોરિલેટ કરીએ તો જો આ મેં ક્લાસ ભણાવ્યા, જો આજે મેં એક કલાક પાઠશાળા સાંભળી, જો મેં આજે એક કલાક પૂજા કરી, તો મારો તો ધર્મ થઈ ગયો કે નહીં? અથવા તો ઓફિસમાં જો મેં આજે આ પ્રોજેક્ટ વિન જીતી લીધો, અથવા ઘરે આપણે જો મેં આજે કેટલી સરસ વાનગી બનાવી, ખ્યાલ આવે છે કે નહીં? આ બધી શરીરાશ્રિત ક્રિયાઓમાં પોતાપણું માનવું, એ તો જીવની અનાદિની માન્યતા હજી એમની એમ જ રહીને. એટલે જે સાંભળ્યું આ પ્રવચનો આદિમાં જે સાંભળ્યું એ તો ખાલી જ્ઞાનના લેવલ પર રહી ગયું કે હા બરાબર છે, પણ એને જે ભાવોના લેવલ પર અથવા શ્રદ્ધાના લેવલ પર ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈતું હતું એ ન કર્યું. ખ્યાલ આવે? આ જે આપણે આપણા ડેઇલી લાઈફમાં હવે થોડું ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું કે આપણે ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ પોતાપણું માનીએ છીએ, અને પછી એને કોરિલેટ કરવાનું કે જીવનું સાચું સ્વરૂપ શું કીધું હતું અને આપણે ક્યાં માની બેઠા છે. એ બધી આપણી ડેઇલી લાઈફની ભૂલો ચાલે છે. બરાબર? થોડ આગળ પણ જોઈએ. ઘણી વાર શું કરે છે કે શાસ્ત્રને અનુસાર સાચી વાત પણ બતાવે છે. આપણે કોઈ પણ સ્પેશિયલી ધાર્મિક સમાગમમાં હોઈએ, કોઈક ચર્ચા આદિમાં હોઈએ, અથવા તીર્થ સ્થાનમાં ગયા હોઈએ, તો ત્યાં જઈને આપણે શું કહીએ કે ભગવાન તમે જ સૌથી સુખી છો, અમે તો બધા સાવ દુઃખી છે, અને પછી ઘરે આવીને અરે જરાક આમ આજે તો રવિવાર છે, આજે જરાક આરામ તો જોઈએ કે નહીં, જરા બપોરના તો બે ચાર કલાક સુઈ જવું પડે, અથવા તો આજે રવિવાર છે ભાઈ, આજે તો જરાક કંઈક સ્પેશિયલ વાનગી બનાવવી જોઈએ કે નહીં, રોજ તો આપણે નોર્મલ ખાતા જ હોય. ખ્યાલ આવે છે? તો આ બધું શું કામ ચાલે છે? કેમકે એની અંદર આપણી સુખ બુદ્ધિ રહેલી છે. તો ધાર્મિક સ્થાનોમાં આદિમાં જઈએ તો ત્યાં ખાલી દેખાદેખી કહીએ છે, ખાલી બોલવા પૂરતું બોલી દઈએ છે કે ના તમે જ સુખી, અમે બધા દુઃખી છે, પણ એવું એકચ્યુઅલી માનતા નથી. એવું જો એકચ્યુઅલી માનતા હોય તો પછી આપણે એમના જેવો પુરુષાર્થ કેમ ન કરીએ? ખ્યાલ આવે છે? અથવા તો સમજો અહીંયા પણ આપણે એમ કહીએ કે ભાઈ ના એક આત્માને સમજવામાં જ સુખ છે, પણ એ ખાલી અહીંયા કહીએ, પછી બહાર જઈને એ આત્માને સમજવા માટે કોઈ એફર્ટ્સ કંઈ ના કરીએ, તો એનો મતલબ શું થયો કે ખાલી બોલવા પૂરતું બોલી દે છે પણ એકચ્યુઅલી એવું સુખ માનતો નથી. પછી જો આગળ હજી શું કહે છે, પછી હું નાઇન્થ ક્વેશ્ચનનો વાંચું છું ભૈયા, સેકન્ડ પેજ ક્લિક કરીએ, 236 પેજ. જો ઉપર એમ કહે છે કે વળી જેમ કોઈ બીજાને બીજાથી ભિન્ન ન બતાવતો હોય, બીજી આપણે શું મેઇન ભૂલ કરીએ છીએ કે આ જીવ અને અજીવ તત્વની એનું સાચું સ્વરૂપ સમજવાનું છે ને, તો જાણે જીવ તત્વ કોઈ બીજું છે અને અજીવ તત્વ કોઈ બીજું છે, અને કોઈ બીજા બીજાની જ વાત ન કરતા હોય કે ભાઈ એ લોકોમાં ભેદ વિજ્ઞાન કરવાનું છે, એ જાતની ચર્ચા અથવા એ જાતનો આપણો અપ્રોચ હોય છે, એમાં જીવ હું છું અને મારાથી બીજાને ભિન્ન કરવાના છે એવું પોતા ઉપર ઇમ્પ્લિમેન્ટ કરતા નથી. એટલે આટલા વખતથી આપણે સ્વાધ્યાયથી સાંભળતા પણ હોઈએ તો જાણે કંઈક ગુરુદેવશ્રી કે જે ભગવાન છો અને ભગવાન થાવ, તો જાણે હું ભગવાન હોઉં એવો અંદરથી આપણને પ્રમોદ તો આવવો જોઈએ કે નહીં? જેવી રીતના આપણે એમ કહીએ કે ભાઈ આ છોકરી છે, બહુ ઇન્ટેલિજન્ટ છોકરી છે, એકદમ આમ ક્લાસમાં ફર્સ્ટ નંબર આવે ને આમ ને તેમને, આપણને અંદરથી કેવા આમ ફૂલ ખીલે, અંદરથી આમ ગલી પછી થાય કે નહીં. અને જયારે આપણને ગુરુદેવ શ્રી ભગવાન કહેતો બરાબર છે, ખ્યાલ આવે છે કે નહીં, એટલે એનો મતલબ શું થયો કે એ આપણે ખાલી અહીંયાથી સાંભળ્યું અને અહીંયાથી કાઢી નાખ્યું, પણ એકચ્યુઅલી એની સાથે જે આત્મીયતા હોવી જોઈએ એ અંદરથી એવું એસોસિએશન નથી, એને કારણે આપણી ભૂલ થઈ જાય છે. અને લાસ્ટ પોઈન્ટ આપણે જોઈ લીધો હતો લાસ્ટ ક્લાસમાં, જીવને કારણે એટલે કે જીવના નિમિત્તથી શરીરાદી અજીવની અનેક ક્રિયાઓ થાય છે, અને અજીવને કારણે એટલે કે પુદ્ગલને કારણે જીવની અનેક ક્રિયાઓ થાય છે. હવે એમાં આપણે શું માનીએ છીએ કે આ દેવની હળેલી મળેલી કોઈ ક્રિયા થઈ, જેવી રીતના ફોર એક્ઝામ્પલ આપણે જેવી રીતના કોઈ વાનગી બનાવી સરસ મજાની, બરાબર, તો સૌથી પહેલા શું કર્યું, એના માટે કંઈક રેસીપી જોઈ કે કંઈક કોઈને પૂછ્યું, ઇન્ગ્રેડિયન્ટ્સ લઈ આવ્યા અને પછી ઘરે એને બનાવીને ઇમ્પ્લિમેન્ટ કર્યું, તો એમાં જીવનું જ્ઞાન પણ કામમાં આવ્યું, તે નવી વાનગી શીખી, એનું નોલેજ જમા કર્યું આદિ. અને જે પૂતગલની ક્રિયાઓ બધી થઈ, બધા આમ તેમ થયા, આપણા હાથની ક્રિયાઓ થઈ, એ પણ થયું. હવે એમાં આપણે માનીએ છીએ શું, એ જો મેં બનાવી, એ મેં બનાવી કરીને એ જીવ અને પૂતગલની બધાની હળેલી મળેલી ક્રિયાઓ માનીએ છીએ, પણ એમાં ભેદ વિજ્ઞાન કરતા નથી કે જો આમાં આપણા તો ખાલી વિકલ્પ ચાલે છે, આપણે વાનગીનું રેસીપી જાણી બધું બરાબર કર્યું, પણ હવે ઘણી વાર આપણે સપોઝ એક ઇન્ગ્રેડિયન્ટ લાવે ને એ જરા કડવું નીકળે, કાકડી લાવીએ સમજો ને કડવી નીકળે, ખાધા પહેલા તો ખબર ન પડે ને, તો હવે કાકડી કડવી છે કે મીઠી છે એ આપણે બનાવી કે મેં બનાવી, આપણે ન બનાવી, તો વસ્તુનો સ્વભાવ છે કે નહીં. તો આ બધી પૂતગલની ક્રિયાઓ એની મેળે થાય છે એવો નિર્ધારરૂપ નિશ્ચય થતો નથી, એવો નિર્ણય થવો જોઈએ ને કે સપોઝ ઊંધિયું બનાવવું છે, હવે પાંચ દિવસમાં પાંચ વાર બનાવે તો પાંચે વાર સરખું બને છે, નથી બનતું, ક્યારેક કંઈક વધારે હોય, ક્યારેક કંઈક ઓછું હોય. હવે આપણું જ્ઞાન તો એવું ને એવું છે ને, આપણા વિકલ્પ બી એવા છે. સમજો ક્રિકેટ રમતા હોય તો ક્રિકેટ રમતા રમતા કોઈ એવો વિચાર કરે કે ના આ બોલમાં મારે બોલ્ડ થઈ જવું છે, એવું તો કોઈ વિચાર ના કરે ને, વિચાર બધા શું કરે કે આ બોલમાં સિક્સ જ મારવી છે, અને આમ બેટ ખરાબી બી ખરાબ, પણ ક્યારેક લાગે ક્યારેક ન લાગે, થાય છે કે નહીં. તો આ જીવના પરિણામ અને એની ક્રિયાઓ જુદી છે અને પૂતગલના પરિણામ અને એની ક્રિયાઓ જુદી છે, એવો ભેદ વિજ્ઞાનરૂપ નિર્ધાર કરતા નથી. આ મેઇન પ્રોબ્લેમ શું છે, આપણે જૈન મતાનુયાયી છે, સ્વાધ્યાય આદિ કરીએ પણ છે, પણ જે વાંચ્યું છે ને એના પર ઇનફ વિચાર નથી કરતા. આપણે જે જૂના જમાનામાં બધા ઓલ્ડ લોકો કહેતા હતા ને કે તમે જમવા બેસો ને તો તમારે કમસે કમ 50-55 મિનિટ સુધી ચાવી ચાવીને જમવું જોઈએ. કેમ કે જે ખાધું છે એ એસિમ્યુલેટ થાય અને એને ડાયજેસ્ટ થવાનો ટાઈમ મળે. હવે આપણે શું હોય, આપણે બધા ટેન્શનમાં હોય, એક તો મુંબઈમાં, અને ટાઈમ હોય જ નહીં આપણી પાસે, એટલે ધડાધડ જમી લઈએ. પછી શું થાય કે એ જે જમ્યું તો ખરા પણ એ કંઈ ડાયજેસ્ટ થતું નથી, એમને એમ ખાલી માર્ગે બહાર નીકળી જાય. આપણું શું થાય છે સ્વાધ્યાયમાં કે આપણે જે સ્વાધ્યાય કર્યો તો એક કલાક સાંભળ્યો હોય ને એના પર પછી બે કલાક વિચાર કરવો જોઈએ કે જેનાથી જે સાંભળ્યું એ આપણને સમજાય છે કે નહીં, અને સમજાય છે તો એનો અનુભવપૂર્વક એ આપણે એસોસિએટ કરી શકીએ છીએ કે નહીં. એની બદલે આપણે સાંભળ્યું અને આપણો આજનો કાર્યક્રમ પતી ગયો એમ, હવે કાલે, અને કાલ સુધીમાં જે આજનું સાંભળ્યું એ બધું ભૂલી જઈએ અને કાલે વળી પાછું નવું સાંભળીએ, એટલે એ જેના પર જે આખું બિલ્ડ થવું જોઈએ. અહીંયા આચાર્ય ભગવાને જ્યારે ગાથાઓ લખી તો એમણે તો એક ફ્લોમાં લખી ને, તો એમણે એક ફ્લોમાં લખી તો પહેલી ગાથા અને પાંચમી ગાથા વચ્ચે કનેક્શન હોય, અને આપણે જ્યાં સુધી પહેલા અને પાંચમા વચ્ચેના પ્રવચન સાંભળીએ ત્યાં સુધી આપણે તો કોઈ ટચ જ ન હોય, એટલે શું કહેવા માંગે છે ઓવરઓલ પિક્ચર જ ખબર ન પડે, ખ્યાલ આવે છે કે નહીં. આ આપણો પ્રોબ્લેમ થાય છે. આપણે સ્વાધ્યાય તો છે, સમજો આપણે સમય સારાથી પ્રવચન સારાથી ગ્રંથનો સ્વાધ્યાય તો કરીએ છીએ, દરેક પ્રવચનમાં શું આવે છે ધ્યાનથી સાંભળીએ પણ છે, પણ આખી વસ્તુને કનેક્ટ જ નથી કરી શકતા કે શું કહેવા માંગે છે ઓવરઓલ, કે પ્રવચનસારમાં કયા એંગલથી વાત કરે છે, સમયસારમાં કયા એંગલથી વાત કરે છે. એ બધું જ્યારે તત્વને સમજીએ, ગુરુદેવશ્રી હંમેશા કહેતા હતા કે બધી બાજુથી વિચાર કરો તો બસ એક સત ઊભું થાય છે. પણ પહેલા બધી બાજુથી વિચાર કરવાના આપણે એક પેલું વિઝન તો જોઈએ કે નહીં, ખ્યાલ આવે ને? એટલે સ્વાધ્યાય કરવાની પદ્ધતિ શું હોવી જોઈએ આપણે, કે જે સ્વાધ્યાય કર્યો એને થોડો પછી વિચાર કરીએ, એ વિચાર કરીને એમાંથી શું આજે ડાયજેસ્ટ કર્યું એક આખું એનું કનેક્શન રાખીએ. હવે નેક્સ્ટ ટાઈમ સ્વાધ્યાય કરીએ ને તો જરાક આગળ પાછળનું કનેક્શન જોઈ લેવું જોઈએ કે શું ચાલ્યું પહેલા. આપણે પણ હવે પાઠશાળામાં વીક ટુ વીક મળીએ ને, હવે લાસ્ટ ક્લાસમાં જે થયું એનાથી આગળ આજે થવાનું હોય ને, પણ એ થોડું કનેક્શન બેસાડવા માટે આગળ પાછળનું કરીએ તો જરાક ક્લિક થાય કે શું ચાલી રહ્યું છે, ખ્યાલ આવે ને? એટલે એ આપણે જયારે પર્સનલ સ્વાધ્યાય કરીએ તો આ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો આપણને એક આખો ફ્લો અને ઓવરઓલ કન્ટેન્ટ સમજાય. કોઈ પણ વિદ્વાન હોય, ગુરુદેવ શ્રી આદિ હોય, તો શું કહેવા માંગે છે એ એક પ્રવચનમાં બધું ન કહી શકે, તો કોઈક પ્રવચનમાં પર્યાયના એંગલથી વાત કરે, કોઈક પ્રવચનમાં શુદ્ધ નયના જીવના એંગલથી વાત કરે, કોઈ પ્રવચનમાં પ્રમાણના એંગલથી વાત કરે. હવે આપણે બધા પ્રવચનને આપણા જ્ઞાનમાં કનેક્ટ કરીને આખું પિક્ચર ઊભું કરવું પડે કે આ એંગલથી આમ છે, આનાથી આમ છે, અને આ વસ્તુ સ્વરૂપ છે, ખ્યાલ આવે ને? તો એ રીતે આપણે સ્વાધ્યાય કરવો જોઈએ. ચલો આપણે 10 નંબરનો ક્વેશ્ચન આજે આગળ વધારીએ છે. આપણે અત્યાર સુધી શું જોયું કે જીવ અજીવ તત્વોમાં શું ભૂલ થાય છે, હવે આજે આશ્રવ તત્વોમાં અને સાથે બંધ પણ આપણે લઈ લઈશું. આમાં એકચ્યુઅલી ખાલી જીવ અજીવ ને આશ્રવ જ આપ્યા છે, પણ બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એનું વર્ણન પણ મોક્ષ માર્ગ પ્રકાશકમાં બહુ સરસ અને ડિટેલ છે, તો એ તમે ત્યાંથી વાંચજો. જો 10મો ક્વેશ્ચન છે, અજ્ઞાનીને આશ્રવ તત્વ સંબંધી કેવી શ્રદ્ધા હોય છે, તો એમાં પણ ચાર પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ, એમાં પોઈન્ટ લખ્યા નથી એટલે હું નંબર કહીશ, તમે ધ્યાન રાખજો. પહેલો પોઈન્ટ કે આશ્રવ તત્વમાં જે હિંસાદિરૂપ પાપાશ્રવ છે તેને તો હે જાણે છે, અને અહિંસાદિરૂપ પુણ્ય આશ્રવ છે તેને ઉપાદેય માને છે. હવે એ બંને કર્મોમાં, હવે એ બંને કર્મો બંધના જ કારણ છે, તેમાં ઉપાદેયપણું માનવું એ જ મિથ્યાત્વ છે. જો વિચાર કરો, આજે વિશ્વની કઈ ફિલોસોફી છે અથવા કઈ સંસ્કૃતિ છે જે એમ કહે છે કે તમારે ટેરરિઝમ કરવું જોઈએ, કરો, બધાને મારી નાખો, એવું કોઈ કહે છે? એવું કોઈ નથી કહેતું. તો બધા જ પાપ પરિણામને કરવાની ના પાડે છે કે નહીં? અને બધા જ સારું સારું કામ કરો, આજે એનજીઓઝ આદિ તો આખી દુનિયામાં છે કે નહીં? બધા વોલેન્ટરી જે ડોનર્સ આદિ હોય આખી દુનિયામાં છે કે નહીં? બધા જ દાન કરે છે. તો પછી આપણે જૈન ધર્મમાં આવીને વિશેષ શું કર્યું, ખ્યાલ આવે છે કે નહીં? પાપ ભાવને તો આખી દુનિયા જ હે કહે છે, અને પુણ્ય ભાવને બધા જ ઉપાદેય, હે એટલે ન કરવા લાયક, ઉપાદેય એટલે કરવા લાયક, બરાબર કે નહીં? તો આનાથી પણ કંઈક વિશેષ છે, એ વિશેષતા આપણને પકડાવવી જોઈએ. આજે પણ તમે ઘણા બધા જૈન લોકો સાથે વાત કરો ને, તો એમને આ જૈન મતમાં આવીને પણ જો આપણે ક્યાં ગડબડ કરીએ, જેવી રીતના ઓલા પાંજરાપોળ આદિ કરવું જોઈએ, બરાબર, જે પ્રાણીઓની રક્ષા હોય ને, પ્રાણીઓની રક્ષા, પક્ષીઓ હોય તો એને પાણી આદિ આપવું જોઈએ, પછી કોઈ જીવજંતુ આદિની હિંસા ન કરવી જોઈએ. આપણે મુનિરાજ પણ ઈરિયા સમિતિ આદિ પાડે છે કે કોઈની હિંસા ન થઈ જાય. તો આ બધું કરવા લાયક નથી એમ વાત નથી કરતો, આ બધું તો કરવા લાયક છે અને આખી દુનિયાએ કરવા લાયક કહે જ છે, પણ ધર્મ જે છે આનાથી કંઈક વિશેષ છે. આ બધું તો નોર્મલ ડિસિપ્લિનમાં આવી ગયું. આજે આપણે બધા છે, હાલતા ચાલતા રસ્તામાં કોઈ ગરીબ આવે તો એને દાન આપવું કે નહીં, ખ્યાલ આવે છે કે નહીં? કોઈ આપણે બિઝનેસમાં હોય તો બિઝનેસમાં આપણા કોઈ કસ્ટમર આદિ હોય તો એની સાથે ચીટિંગ કરીને વધારે પેલું લઈ લેવું કે નહીં પ્રોફિટ આદિ? અરે આ બધું તો નોર્મલ ડિસિપ્લિનમાં છે, આ બધું તો હોવું જ જોઈએ, ખ્યાલ આવે છે? કે ગરીબોને દાન આપવું જ જોઈએ, બધા ઓલા જે પણ પશુ પક્ષી હોય એની રક્ષા કરવી જોઈએ. પશુ પક્ષી શું, કોઈ કોઈ બીજા ઇમોશન્સની પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે કારણે કોઈ બીજાના ઇમોશન પણ હર્ટ ન થઈ જાય, ખ્યાલ આવે ને? પણ આ બધું નોર્મલ ડિસિપ્લિનમાં છે. ધર્મ આનાથી કંઈક વિશેષ છે પહેલા એ નિર્ણય કરવો જોઈએ. અને આજે તમે મેજોરિટી જૈનના બીજા ફિરકાને આથી બધું જુઓ, આપણા પણ જે ગુરુદેવના માનનારા લોકોને પણ જુઓ તો ઘણા લોકો શુભ ભાવમાં જ અટકી જાય છે, ખ્યાલ આવે ને? આજે આપણે પર્યુષણમાં આવ્યા, આઠ દસ દિવસ આવ્યા, આપણે પ્રતિક્રમણ આદિ કર્યું એટલે ચલો આપણું કામ થઈ ગયું. એટલે આ શું કર્યું કે જે પાપ કર્યા હતા એને આપણે આજે માફી માંગી લીધી એટલે આપણું કામ થઈ ગયું. એ તો અશુભ ભાવ કર્યા હતા, અશુભ ભાવ કર્યા એનાથી શું નેગેટ થઈ જાય છે? તે ક્યારે પાપ ને પુણ્ય નેગેટ થતા જ નથી, બેની કેટેગરી જુદી છે. તો જે પાપ કર્યા હતા એ પાપના કોઠામાં રહે છે, જે પુણ્ય કર્યા હતા એ પુણ્યના કોઠામાં રહે છે, અને જયારે એનો ઉદય આવે છે તો બેવના ઉદય જુદા જુદા આવે છે. પણ જેટલા આવા ભાવ કરીએ છે એ જીવને સંસારમાં જ પરિભ્રમણ કરાવે છે. આનાથી કંઈક જુદી વસ્તુ છે, કોઈ થર્ડ જુદો ભાવ છે કે જેને કરવાથી જીવ મોક્ષમાં જઈ શકે છે, પહેલા એ નિર્ણય કરવો જોઈએ, ખ્યાલ આવે છે કે નહીં? આજે તમે જુઓ તો મેજોરિટી લોકો જે પુણ્યના ભાવના પરિણામ છે ને એનાથી જ મોક્ષ માને છે. પણ મોક્ષના પ્રકાશનનો એ જે છે ને પાર્ટ, એમાં બહુ જ સરસ આર્ગ્યુમેન્ટ બધી છે, તમે વાંચજો કે જો પુણ્ય ભાવથી મોક્ષ થઈ જાય તો પછી સ્વર્ગ સેનાથી મળશે, અને જો સ્વર્ગ બી પુણ્યથી મળશે, મોક્ષ પણ પુણ્યથી મળશે, તો સ્વર્ગ અને મોક્ષની એક જ જાતિ છે કે કંઈક જુદા છે દેવ, ખ્યાલ આવે? જેવી રીતના મનુષ્ય એમ સમજો, આપણે અત્યારના અહીંયા છે બધા, એમાં કોઈ ગરીબ હોય તો ગરીબ કરતા જરા જે વધારે પૈસા વાળો એ સુખી છે, બરાબર? હવે એનાથી વધારે પૈસા વાળો એ વધારે સુખી છે. આ તો લૌકિક રીતે સુખી છે, બાકી જે વધારે પૈસાદાર છે ને એ વધારે દુઃખી છે, કેમકે એને મેનેજ કરવાની કેટલી માતા કોણ છે, એ તો જેની પાસે હોય એને ખબર પડે, ખ્યાલ આવે છે ને? હવે આપણા કરતા સ્વર્ગના દેવો સુખી છે એમ આપણે કહીએ ને, તો સુખી લૌકિક રીતે કહેવાની પદ્ધતિ છે, બાકી ખરેખર સુખી નથી. જેટલા આપણે અહીંયા જે જાતનું સામાજિક વ્યવસ્થા આપણી છે ને, કે અહીંયા બી કોઈ પોલિટિકલ લીડર હોય, જેવી રીતના આપણા પ્રધાનમંત્રીજી છે, એનું કેબિનેટ હોય, એ કેબિનેટની સાથે પછી કોઈ રક્ષક દેવ હોય, જેવી રીતના પોલીસ ફોર્સ આદિ છે, એવી જ રીતે ત્યાં બધી વ્યવસ્થા છે કે ઇન્દ્ર છે એ પ્રધાનમંત્રી છે એમ સમજો, એના કેબિનેટના બધા દેવો હોય, પછી રક્ષક દેવો હોય, અને સામાન્ય પ્રજા છે, જેવી અહીંયા વ્યવસ્થા છે બસ એક્ઝેક્ટલી ત્યાં એવી વ્યવસ્થા છે. જેવી રીતના આપણે અહીંયા ગામ નગર બજાર આદિ બધું છે ને, એવી રીતના ત્યાં છે. ફરક એટલો જ છે કે આપણે અહીંયા ખાવા પીવાની સામગ્રીને જમા કરવામાં જ લોકો ડૂબેલા હોય છે, ત્યાં એ બધું કરવું પડતું નથી, ત્યાં ખાલી મોજ મજામાં છે લોકો, ખ્યાલ આવે ને? અહીંયા વેપાર આદિ કરવો પડે છે, ત્યાં એવું બધું નથી, ત્યાં એ લોકો પાસે કલ્પવૃક્ષ છે, જે માંગો મળી જાય છે. જેવી રીતના અહીંયા જે લોકો પાસે બધી સામગ્રી હોય એને ધર્મ કરવાનો વિકલ્પ પણ ના આવે કે નહીં? આપણે અહીંયા સમજો, આપણી જ વાત કરો, અહીંયા આપણે બરાબર છે બધા, ધર્મ આદિ કરીએ છીએ, મંદિરમાં આવીએ છીએ, બરાબર? હવે સમજો વેકેશન માટે ક્યાંક ગયા, 3-4-5 દિવસ ક્યાંક ગયા, એ 5 દિવસ આપણે કેટલો ધર્મ કરીએ છીએ? નથી કરતા ને. એ દિવસોમાં તો ભગવાનનું નામ સ્મરણ આદિ પૂજા ભક્તિ મંદિર ક્યાં ગોતવા જઈએ, ખ્યાલ આવે? અને એ જ ગામમાં હોય તો પણ દૂર હોય તો કેવી રીતના જવું? એટલે વેકેશન પીરિયડમાં આપણે ભૂલી જઈએ છીએ કે નહીં? બસ હવે એમ જ વિચાર કરો કે એ દેવોને તો આપણાથી પણ અધિક પુણ્ય સામગ્રી ને બધું છે, તો એ નિરંતર એ જાતના ભોગોમાં ડૂબેલા રહે છે અને એ જાતનો ધર્મ નથી કરી શકતા. અહીંયાથી કોઈ શુભ ભાવ કરે તો સ્વર્ગમાં જાય છે, અશુભ ભાવ કરે તો હીન ગતિઓમાં જાય છે ને, નરક નિગોદાદીમાં, તિર્યંચાદીમાં. હવે દેવગતિવાળા શુભ ભાવ કરે તો ક્યાં જાય? તો પણ મનુષ્યમાં આવે છે, અને અશુભ ભાવ કરે તો તિર્યંચમાં જાય છે. એટલે એ જાતના દેવગતિમાં એકલા શુભ ભાવ બી નથી થતા એમના માટે, એમને એ પાછું માતાના ઉદરમાં ને એવી રીતના પાછું આવવું પડે, પાછા એ જાતના દુઃખો એમને ભોગવવા જ પડે છે, ખ્યાલ આવે છે? એટલે આપણે શેની વાત ચાલે છે કે આ શુભ ભાવ અને અશુભ ભાવ એનાથી કોઈ ત્રીજો કોઈ જુદો ભાવ છે જેને સંવર કહેવાય છે. પહેલા એ નિર્ણય આપણે આપણા ભાવોમાં કરવો પડશે, નહીં તો આપણે શું કરીએ છીએ આ આશ્રવ બંધની ભૂલમાં કે શુભ ભાવમાં જ જીવન વિતાવવાની કોશિશ કરીએ છીએ અને અશુભ ભાવથી બચવા માંગીએ છીએ. પણ એ કઈ ધર્મ નથી. ગુરુદેવ શ્રી કહેતા ને આટલા વર્ષો અમે આ બધી ક્રિયાઓ કરી, કોઈ બીજા આવ્યા હોય ને કે અમે તો આટલા વર્ષોથી આમ કરીએ છીએ તો શું અમારું બધું વેસ્ટ? બધું વેસ્ટ. હવે એ બીજા ત્યાં આપણે છીએ એમ સમજો. ગુરુદેવ શ્રી આપણને કહે છે કે આટલા વર્ષો તમે જે કંઈ કર્યું હોય, ભલે મારા જ તમે 9000 પ્રવચન સાંભળી લીધા હોય, પણ જો હજી સુધી સમ્યક દર્શન નથી થયું તો બધું વેસ્ટ. ખ્યાલ આવે છે? જો આગળ વધીએ. આપણે ફર્સ્ટ પોઈન્ટ જોયો, હવે સેકન્ડ પેરેગ્રાફ જે છે ને એ જોઈએ. હિંસામાં મારવાની બુદ્ધિ થાય છે પણ તેનું આયુષ્ય પૂર્ણ થયા વિના તે મરે નહીં, અને પોતાના દ્વેષ પરિણામથી પોતે જ પાપ બાંધે છે. તથા અહિંસામાં રક્ષા કરવાની બુદ્ધિ થાય છે અને તેના આયુ અવશેષ વિના તે જીવે નહીં, માત્ર પોતાના પ્રશસ્ત રાગથી એટલે શુભ ભાવથી એની પરિણતિથી પોતે જ પુણ્ય બાંધે છે. એ પ્રમાણે બંને હેય છે. કયા બંને? પુણ્ય અને પાપ બે હેય છે. પણ જ્યાં વિતરાગ થઈ જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાતા રૂપ પ્રવર્તે છે ત્યાં જ નિર્બંધતા છે, માટે એ જ ઉપાદેય છે. આ જે ત્રીજો ભાવ જે આપણે કહીએ છીએ કે નહીં, કે આ પાપ અને પુણ્ય સિવાય એવી કોઈ ત્રીજી અવસ્થા છે કે જ્યાં જીવ પોતાના આત્મામાં એવો ડૂબી જાય છે અનુભવ કરવામાં કે હવે બીજા કોઈ એ મોમેન્ટમાં એને કોઈ વિકલ્પ જ નથી આવતા. એને કોઈ જાતના, જેવી રીતના આપણે કહીએ ને આપણું વિચાર વાયુ ફરે છે, અહીંયા પ્રવચન સાંભળતા હોઈએ કલાક તો પણ આપણા વિચારો ચાલે છે કે ને, કે ઘરે આમ થઈ ગયું, ઓફિસમાં આમ, આમ તેમ બધું આપણું ચાલે ને. ક્રિકેટમાં શું થયું હશે, અહીંયા શું થયું હશે, આ બધા વિચારો છે ને એ આત્માના અનુભવ વખતની મોમેન્ટમાં બધું બંધ થઈ જાય અને જીવ એટલો ફોકસ્ડ હોય પોતાના આત્મા પર અને ત્યાંથી એને એકદમ શાંતિનો અનુભવ થાય. આવી કોઈ ત્રીજી અવસ્થા છે પહેલા એને માનવું પડશે. જે લોકો સામાયિક આદિ કરે ને, એ સામાયિકમાં પણ શું કરે કે કોઈ સ્તુતિ બોલતા હોય, સ્તુતિ બોલતા હોય તો પણ ભગવાનનો વિકલ્પ તો આવે કે નહીં? જેની સ્તુતિ બોલીએ છીએ એ ભગવાનનો વિકલ્પ તો આવે કે નહીં? એ ભગવાનનો વિકલ્પ આવે તો એની સાથે સપોઝ હવે આપણે પાર્લામાં રહીએ છીએ તો પાર્લાના સિમંદર ભગવાન યાદ આવે, અથવા આપણને સોનગઢ વિશે અહોભાવ છે તો સોનગઢની બધી પ્રતિમાના વિચારો આવે કે નહીં? તો આ બધા વિચારો પણ તો વિચારો છે કે નહીં? અને જ્યારે જીવ પોતાના આત્માના અનુભવમાં ડૂબી જાય તો એને કોઈ જ જાતના વિકલ્પ નથી આવતા. એ જાતની કોઈ સુખરૂપ અવસ્થા છે પહેલા એનો નિર્ણય કરવો પડશે. આવો જો પહેલા વિકલ્પમાં નિર્ણય થાય તો આપણે એને અચીવ કરવા માટે મહેનત કરશું તો આગળ જઈને એ અનુભવ આપણને થશે અને એને સંવર ભાવ કહેવાશે અથવા સમ્યક દર્શન કહેવાશે. અત્યારમાં તો આપણી ભૂલ શું થાય છે કે આવી કોઈ અવસ્થા છે એ આપણે વિકલ્પમાં પણ એને વિચાર નથી કરતા. ખ્યાલ આવે છે ને? શાસ્ત્રમાં વાંચ્યું કે આત્માનો અનુભવ, ગુરુદેવશ્રીના વચનોથી આપણે સાંભળીએ ને કે ત્રિકાળ વિશુદ્ધ ભગવાન આત્મા, એના અનુભવમાં તો નિરાકુળ આનંદ છે. પણ એ નિરાકુળ આનંદ છે શું છે એનું આપણે અનુમાન તો કરવું પડશે ને, એક ઇમેજિનેશન કરવું પડશે કે નહીં? જેવી રીતના હું તમને કહું કે અરે અહીંયા એક ફરવાનું સ્થળ છે, બહુ જ સુંદર છે, એટલી નેચરલ બ્યુટી તમે આમ જુઓ તો અરે મજા આવી જાય, આનંદ એકદમ, આમ મોટો વોટરફોલ છે ને, આમ છે ને તેમ છે ને, તો તમે પહેલા વિચારોમાં તો એને અનુમાન કરશો ને કે હા જો આવી જગ્યા હશે તો જોઈને આપણને મજા આવશે, તો પછી ત્યાં જવા માટે આપણે પુરુષાર્થ કરશું, બધી મહેનત કરશું. ખ્યાલ આવે છે ને? એટલે અનુમાનથી પહેલા વિચાર કરીને આવી અવસ્થા છે એના માટે જે પુરુષાર્થ કરવો પડશે, અને એ પુરુષાર્થ ત્યારે થશે જ્યારે પહેલા આપણો નિર્ણય થાય કે નહીં આ પુણ્ય અને પાપ સિવાય આવી કોઈ ત્રીજી અવસ્થા છે. ખ્યાલ આવે? તો એ આપણી આશ્રવ તત્વની ભૂલ છે કે અત્યારે આપણે એવો વિચાર જ નથી કરતા. જો થર્ડ પોઈન્ટ લઈએ, હવે એવી દશા ન થાય ત્યાં સુધી પ્રશસ્ત રાગરૂપ પ્રવર્તો. બરાબર? આ આપણા ડેઈલી પ્રોબ્લેમનું સોલ્યુશન છે કે ભાઈ આમ કરવું કે નહીં, ભગવાનના દર્શન ભક્તિ કરવા કે નહીં, સ્વાધ્યાય આદિ કરવો કે નહીં, આપણે ડે ટુ ડે લાઈફમાં જે આપણા આચાર વિચાર હોય કે નહીં, કે ભાઈ ઓફિસના કલીગ્સને કેવી રીતના ટ્રીટ કરવા, બધાને સમાનતાથી ટ્રીટ કરવા જોઈએ, આવા બધા સદાચારના પરિણામ હોય કે નહીં, આપણે જે નૈતિક લાઈફ કહીએ ને આપણે, મોરલ વેલ્યુઝ, એ કરવું કે નહીં, તો કરવું જોઈએ. જ્યાં સુધી તમે આત્માના અનુભવ સુધી ન પહોંચો ત્યાં સુધી પ્રશસ્ત રાગરૂપ પ્રવર્તો, એટલે શુભ ભાવરૂપ પ્રવર્તો, પરંતુ શ્રદ્ધાંત તો એવું જ રાખો કે આ પણ બંધનું કારણ છે અને હે છે. જો શ્રદ્ધાંતમાં તેને મોક્ષ માર્ગ જાણે તો તે મિથ્યા દ્રષ્ટિ જ છે. આપણા ફેમિલી મેમ્બરમાં આપણને અમુક લોકો બહુ વાલા હોય ને, હવે એની સેવા આદિ કરવી કે નહીં, અરે હું તો આત્મા છું કે નહીં, હું આત્મા છું, એ પણ આત્મા છે, એના પરિણામ ભોગવશે. એને જે રોગ આદિ આવ્યો હોય તો એના પાપના ભાવ, એના અત્યારના પાપનો ઉદય હશે, હું શું કામ એની મદદ કરું, હું તો મારા પુણ્ય ભાવ કરવા માટે હું મંદિરમાં આવીશ. આવા આપણા જે આવા કોન્ફ્લિક્ટિંગ વિચારો માઇન્ડમાં ચાલતા હોય કે નહીં, તો હવે આપણે આ બધી પુણ્યના ભાવો કરવા કે નહીં. જ્યાં સુધી આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી પ્રશસ્ત રાગરૂપ ભાવોમાં પ્રવર્તો, પણ અંદરથી નિર્ણય શું રાખવો જોઈએ કે આ એક આત્માના અનુભવની જે અવસ્થા છે બસ એ એક જ સુખરૂપ અવસ્થા છે. આપણા જે ડે ટુ ડે લાઈફના જે બધા કાર્યો છે ને, એ તો વ્યવહારિક જીવનના કાર્ય છે, એને વ્યવહાર રીતે કરવા જ જોઈએ. એને અને અહીંયા નિશ્ચયનો જે નિર્ણય કરવાની વાત છે આત્માના વિચારોમાં, એ વિચારોમાં નિર્ણય કરીને એ જે શ્રદ્ધાના લેવલ સુધી પહોંચવું છે, એ બેને કોન્ફ્લિક્ટ ન કરવા જોઈએ. ઓલું વ્યવહારની વસ્તુ વ્યવહારના કામમાં રાખવાની, અને આ વિચારોમાં તત્વ નિર્ણય કરીને જે નિર્ણય સુધી પહોંચવાનું છે એ પહેલું કાર્ય છે. સૌથી પહેલા જે આ કાર્ય કરશું તો બાહ્યમાં ઓલા વ્યવહાર આદિના આચરણમાં જે પરિણમન આદિ આવે છે એ ઓટોમેટિક આવશે પાછળથી. ખ્યાલ આવે છે? જો આ લાસ્ટ પોઈન્ટ જોઈએ છે, વળી રાગ દ્વેષ મોહ રૂપ જે આશ્રવ ભાવ છે તેનો નાશ કરવાની તો તેને ચિંતા નથી, અને બાહ્ય ક્રિયા વા બાહ્ય નિમિત્ત મટાડવાનો જ ઉપાય રાખે છે, પણ એ મટાડવાથી કાંઈ આશ્રવ મટતા નથી. અંતરંગ અભિપ્રાયમાં મિથ્યાત્વાદી રૂપ રાગાદી ભાવ છે તે જ આશ્રવ છે, તેને ન ઓળખવાથી આશ્રવ તત્વનું પણ તેને સાચું શ્રદ્ધાંત નથી. આપણે જેવી રીતના અહીંયા સમજો, હવે મુંબઈમાં જોબ આદિ કરતા હોય, બિઝનેસ આદિ કરતા હોય, બરાબર, પછી હવે બધા છોકરા છૈયાનું બધું સેટિંગ થઈ ગયું, હવે શું કરીએ આપણે કે રિટાયર થઈ ગયા, રિટાયર થઈને શું કર્યું કે ચલો સોનગઢમાં સેટલ થઈએ, બરાબર. તો ખાલી અહીંયા બહારમાં જગ્યા બદલવાથી શું આપણું કલ્યાણ થઈ જશે? અંદરમાં જે આપણને આશ્રવ ભાવ ચાલે છે, જે અંદરમાં ક્રોધ માન માયા લોભના પરિણામ ચાલે છે, જે ઊંધી માન્યતાઓ અંદરમાં બેઠેલી છે અનાદિકાળથી, એનો તત્વ વિચારપૂર્વક સાચું તત્વ સમજીને એનો નિર્ણય જ્યાં સુધી ન કરે ત્યાં સુધી જે જાતના ભાવો અહીંયા ચાલતા હતા એ જ જાતના ભાવો ત્યાં ચાલશે. ખ્યાલ આવે ને? જેવી રીતના સમજો, કોઈ સપોઝ કોઈ ટેરરિસ્ટ હોય, એ ટેરરિસ્ટના ઊંધા વિચાર જ ચાલે છે ને, કે એક ગમે તે સિચ્યુએશનમાં હોય તો એનો વિચાર ડિસ્ટ્રક્ટિવ જ ચાલે છે. અને કોઈ સમાજસેવક હોય તો એ ગમે તેવી પરિસ્થિતિમાં હોય ત્યાં જઈને પણ એને બધી સમાજની મદદ કરવાના જ વિચાર આવે છે ને. તો આવા શું કામ આવે છે? કેમ કે એ વિચારોની પાછળ એની એ જાતની શ્રદ્ધા રહેલી છે, વિચારોની પાછળ એ જાતની શ્રદ્ધા રહેલી છે. હવે જેવી રીતના જે મોટી ઉંમરના લોકો હોય ને, તો એ જૂના જમાનામાં જે કોઈ બીમાર પડ્યું હોય, તો બીમાર પડ્યું હોય તો ઘરગથ્થુ ઇલાજ જ પહેલા કરે કે નહીં, કે આમ હળદર આપી દો અને આમ કરો, સૂટ આપો, આમ કરો, તેમ કરો, એ નેચરલી એ જાતના વિચાર આવે છે એમને. અને જે એકદમ કોઈ યંગસ્ટર હોય અથવા કોઈ એવું હોય જે મેડિકલ એલોપેથી આદિને ફેવર કરતું હોય, તો એને શું વિચાર આવે કે ના ના તમે દવા લઈ લો, આની તો આમ થઈ જશે તેમ થઈ જશે. આપણા વિચારોની પાછળ આપણી માન્યતાઓ રહેલી છે કે નહીં? અહીંયા એ જ કે છે કે જે રાગ દ્વેષ મોહ આદિના પરિણામ આપણા નિરંતર ચાલુ છે, હવે બાહ્ય ક્રિયામાં તમે ગમે તે ફેરફાર કરી નાખો તો એનાથી ઓલા પરિણામો બદલાઈ જતા નથી. એ પરિણામોની પાછળ આપણી માન્યતા રહેલી છે. જ્યાં સુધી જીવ તત્વ વિચારપૂર્વક સાચું તત્વ એટલે કે જે ભાવો કરવા લાયક છે એ શુદ્ધ ભાવ આદિનું સ્વરૂપ એ જાણીને એનો પ્રયાસ ન કરે ત્યાં સુધી બહારમાં આ બધી જે ક્રિયાનું પરિવર્તન થાય છે એ કરો, પણ એનાથી ધર્મ નથી એ જાતની માન્યતા અંદરમાં રાખવી જોઈએ. ખ્યાલ આવે છે? જો આ રીતે આપણે જીવજીવ તત્વની મિથ્યા માન્યતા જોઈ હતી, આશ્રવ તત્વની માન્યતા જોઈ, એમાં પણ જે આ પુણ્ય પાપમાં જે ભેદ કરે છે એ પુણ્ય કરવા લાયક છે, પાપ કરવા લાયક નથી, એ બંધ તત્વની મિથ્યા માન્યતા. એની સામે જે ઓલો ત્રીજો શુદ્ધ ભાવ કરવા લાયક છે અને એમાં જ સુખ બુદ્ધિ છે એ સંવર તત્વ છે, અને એવું ન માનવું એ સંવર તત્વની મિથ્યા માન્યતા છે. આ શુદ્ધ ભાવમાં જે જીવ ડૂબેલો રહે છે તો એને નિરંતર શુદ્ધિની વૃદ્ધિ થયા કરે છે, અને શુદ્ધિની વૃદ્ધિ થતા એને ઓટોમેટિકલી જૂના કર્મ આદિ બધા ફરી જાય છે. પણ એની બદલે આપણા જે નિરંતર સંસારિક જીવનમાં જે વિચારો ચાલ્યા કરે છે ને, એ વિચારોના કારણે ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે, એ ઈચ્છાઓની પૂર્તિ માટે આપણું જીવન આખું બરબાદ થઈ જાય છે. તો એને નિર્જરા તત્વની ભૂલ કહેવાય છે. અને જેવું જીનેન્દ્ર ભગવાનનું સ્વરૂપ છે, જેવું મોક્ષનું સ્વરૂપ છે, એવું ન માનીને અત્યારના આપણા જીવનમાં સુખ છે ને, આપણે બધા સુખી છે, ખાતે પીતે કંઈ પ્રોબ્લેમ નથી. ઘણા લોકો એવું માને છે ને કે ભાઈ પહેલા તો આ ભાવમાં આપણે સુખને ભોગવીએ એ જ પહેલું કરવા લાયક છે. તો સુખ એટલે શું? ભાઈ આપણે બધા સુખી છે, ખ્યાલ છે ને? જો જૈન ધર્મમાં જે આવ્યા છે બરાબર, પૂજ્ય ગુરુદેવનો ઉપદેશ આદિ પણ સાંભળે છે, પણ તો પણ આપણા જીવનમાં પણ જેવું અંદરથી પુરુષાર્થ આવવો જોઈએ. સમજો કોઈ આપણા ફેમિલીમાં કે કોઈ ગુજરી જાય અથવા આપણને જ કોઈક તકલીફ આવી જાય, કોઈ મોટો રોગ આવી જાય, અને અંદરથી ત્યારે આપણો કેવો પુરુષાર્થ નીકળે છે, ત્યારે કેવું આપણને વૈરાગ્ય આવે અને અંદરથી પુરુષાર્થ આવે કે નહીં આ તો આ ધર્મ જ કરવા લાયક છે, બીજું કાંઈ કરવા લાયક છે. અને નોર્મલ ડે ટુ ડે જીવનમાં કે ભાઈ ખાધે પીધે સુખી છે, કોઈ રોગ નથી, બધું વ્યવસ્થિત છે, તો આ ભગવાનના દર્શન કર્યા પણ ઠીક છે, બાકી આપણે અત્યારના સુખી છે. અંદર માન્યતામાં આપણે આવું બેઠેલું છે, ખ્યાલ આવે ને? અને આ બધી આપણી મોક્ષ તત્વની ભૂલનું ફળ છે. કેમકે જેવું ભગવાનનું સ્વરૂપ છે, જેવું સુખનું સ્વરૂપ છે, એ ન જાણીને બસ અત્યારના આપણા જે સંસારિક જે બધા ભાવો ચાલે છે એ રાગદ્વેષના ભાવોમાં જ સુખ બુદ્ધિ રાખવી એ જીવની મોક્ષ તત્વની ભૂલ છે. જો ફરીથી હાઈ લેવલ પર આપણે સાત તત્વની ભૂલનું પ્રકરણ આપણું ચાલે છે, એમાં આપણે સાત તત્વના નામ જોયા, તત્વ કોને કહેવાય છે એ જોયું. આ તત્વની ભૂલો તો અનાદિકાળથી ચાલુ છે અને ચાર ગતિરૂપ દરેક જીવને ચાલુ છે, એ તો સામાન્ય ભૂલો છે. જીવને શરીર માનવું, શરીરને જીવ માનવું, આ જીવના મોહ રાગ દ્વેષ પરિણામ થયા કરવા, એ આશ્રવ બંધ આદિ. અને એના પછી આપણે એ જોયું કે જે જીવ જૈન મતાનુયાયી છે અને સાચો તત્વનો ઉપદેશ સાંભળે છે અને તો પણ એની ક્યાં ક્યાં ભૂલો રહી જાય છે, એટલી ચર્ચા આપણે થઈ. હવે આગળનો જે 11મો પ્રશ્ન છે ત્યારથી થોડો ટોપિક ચેન્જ થાય છે અને હવે દેવશાસ્ત્ર ગુરુની ચર્ચા આમાં આવશે કે સાત તત્વ અને દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા કેવી રીતના એક સાથે જ જાય છે. વોટ ડઝ ઇટ મીન, વોટ ઇઝ ધ ઇન્ટરકોરિલેશન? એના પછી સાચા દેવ કેવા હોય, સાચો શાસ્ત્ર કેવા હોય, સાચો ધર્મ કેવો હોય, એટલે રેસ્ટ ઓફ ધ ચેપ્ટરમાં 11 થી લઈને 25 ક્વેશ્ચન છે, બધા સાધારણ છે. અરિયન ભગવાન કેવા હોય, સિદ્ધ ભગવાન કેવા હોય, એની બધાની ચર્ચા આપણે હવે આગલા ક્લાસમાં કરશું. બરાબર, ચાલો જીનવાણી સ્તુતિ લઈએ. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રે, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચૈન, જીનવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તમો. બોલો જીનવાણી માત નો જય હો.